ओम शांति। गुड मॉर्निंग। 17 अप्रैल 2026 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूलीना महावाक्य छे। मीठा बाळको, पावन बनो तो रूहानी सेवाने लायक बनशो। देही अभिमानी बाळको रूहानी यात्रा पर रहेशे अने बीजाओने पण आज यात्रा करावशे। मीठा बाळको, पावन बनो तो रूहानी सेवाने लायक बनशो। देही अभिमानी बाळको रूहानी यात्रा पर रहेशे अने बीजाओने पण आज यात्रा करावशे। प्रश्न जे संगम पर आप बाळको जे कमाणी करो छो ए ज साची कमाणी छे, केवी रीते? उत्तर छे, हमणानी जे कमाणी छे ते 21 जन्म सुधी चाले छे। आनो क्यारे पण देवाळू नथी निकळतो। ज्ञान सांभळवू, संभळावू, याद करवू, करावू, आज छे साची साची कमाणी। जे साचा साचा बापने बाप ज तमने शीखवाड़े छे। आवी कमाणी आखा कल्पमां कोई पण करी न शके। बीजी कोई पण कमाणी साथे नथी चालती। गीत छे, हमें उन राहों पर चलना है। ओम शांति। भक्ति मार्ग में तो बाळकोए घणी ठोकरो खाधी छे। भक्ति मार्ग में तो खूब ज भावना थी यात्रा करवा जाय छे। रामायण वगैरे सांभळे छे, एवा प्रेम थी बेसीने कथाओ सांभळे छे, जे रड़वू पण आवी जाय छे। अमारा भगवान ने सीता भगवती ने रावण डाकू लई गयो, पछी सांभळती वखते बेसीने रड़े छे। आ छे बधी दंत कथाओ, जेनाथी फायदो काई पण नथी। पुकारे पण छे, हे पति पावन आवो, आवीने अमने दुखी आत्माओने सुखी बनावो। आ नथी समझता के आत्मा दुखी थाय छे, कारण के तेओ तो आत्माने निर्लेप कही दे छे। समझे छे आत्मा सुख दुख थी न्यारो छे। आ केम कहे छे? कारण के समझे छे परमात्मा दुख सुख थी न्यारा छे। तो बाळको पछी सुख दुख मां केवी रीते आवशे? आ बधी वातोने हवे आत्माओए समझी छे। आ ज्ञान मार्ग मां पण क्यारेक ग्रहचारी बेसे छे, क्यारेक काई थाय छे, क्यारेक प्रफुल्लित रहे छे, क्यारेक मुरझायेलो अर्थात उदास चेहरो रहे छे। आ थाय छे माया साथे लड़ाई, माया पर जीत मेळवानी छे। जारे बेभान थाय छे त्यारे संजीवनी बूटी अपाय छे। मन मना भव, भक्ति मार्ग मां ठपको खूब छे। देवताओनी मूर्तिओने कितली श्रृंगारे छे, साचा घरेणा पहरावे छे। ते घरेणा तो ठाकुरनी प्रॉपर्टी अर्थात मिलकियत थई। ठाकुरनी प्रॉपर्टी सो पुजारी के ट्रस्टीनी थई जाय छे। आप बाळको जाणो छो કે આપણે ચૈતન્યમાં ખૂબ હીરા જવેરાત નથી સજેલા હતા, પછી જ્યારે પૂજારી બનીએ છીએ તો પણ ખૂબ ઘરેણા પહેરીએ છીએ, હમણાં કાંઈ પણ નથી। ચૈતન્ય રૂપમાં પણ પહેર્યા, પછી જળ રૂપમાં પણ પહેર્યા, હવે કોઈ ઘરેણા નથી, બિલકુલ સાધારણ છીએ। બાપ કહે છે હું સાધારણ તનમાં આવું છું, કોઈ રાજાઈ વગેરેની ઠાઠ બાઠ નથી। સંન્યાસીઓના પણ ખૂબ ઠાઠ બાઠ હોય છે, હવે તમે સમજી ગયા છો બરોબર। સતયુગમાં કેવા આપણે આત્માઓ પવિત્ર હતા, શરીર પણ આપણા પવિત્ર હતા, તેમનો શૃંગાર પણ ખૂબ સરસ હોય છે। કોઈ રૂપાળા અર્થાત સુંદર હોય છે તો તેમને શૃંગારનો પણ શોખ રહે છે। તમે પણ ખૂબ સુરત અર્થાત સુંદર હતા તો ખૂબ સારા સારા ઘરેણા પહેરતા હતા, હીરાના મોટા હાર વગેરે પહેરતા હતા। અહીં દરેક વસ્તુ શ્યામ છે, જુઓ ગાયો પણ શ્યામ થતી ગઈ છે। બાબા જ્યારે શ્રીનાથ દ્વાર ગયા હતા તો ખૂબ સારી ગાયો હતી, શ્રી કૃષ્ણની ગાયો ખૂબ સારી દેખાડે છે. અહીં તો જુઓ, કોઈ કેવા કોઈ કેવા છે, કારણ કે કળિયુગ છે. આવી ગાયો ત્યાં હોતી નથી. આપ બાળકો વિશ્વના માલિક બનો છો. તમારી સજાવટ પણ ત્યાં એવી સુંદર હોય છે. વિચાર કરો, ગાયો તો જરૂર હોવી જોઈએ. ત્યાંની ગાયોનું છાણ પણ કેવું હોતું હશે, કેટલી તાકાત હશે. જમીને ખાદ અર્થાત ખાતર જોઈએ ને. ખાતર નખાય છે તો સારું અનાજ ઉત્પન્ન થાય છે. ત્યાં બધી વસ્તુઓ સારી તાકાતવાળી હોય છે. અહીં તો કોઈ ચીજમાં તાકાત નથી. દરેક વસ્તુઓ બિલકુલ જ પાવરલેસ અર્થાત શક્તિહીન થઈ ગઈ છે. બાળકીઓ સૂક્ષ્મ વતનમાં જતી હતી, કેટલા સારા સારા મોટા ફળ ખાતી હતી, સુભીરસ વગેરે પીતી હતી. આ બધા સાક્ષાત્કાર કરાવતા હતા. માળી ત્યાં કેવી રીતે ફળ વગેરે કાપીને આપે છે. સૂક્ષ્મ વતનમાં તો ફળ વગેરે હોઈ ન શકે. આ સાક્ષાત્કાર થાય છે. વૈકુંઠ તો છતાં પણ અહીં હશે ને. મનુષ્ય સમજે છે વૈકુંઠ કોઈ ઉપરમાં છે. વૈકુંઠ નથી સૂક્ષ્મ વતનમાં, નથી મૂળ વતનમાં, અહીંયા જ હોય છે. અહીંયા જે બાળકીઓ સાક્ષાત્કાર કરે છે તે પછી આ આંખોથી જોશે. જેવી પોઝિશન તેવી સામગ્રી પણ હોય છે. રાજાઓના મહેલ જુઓ કેવા સારા સારા હોય છે. જયપુરમાં ખૂબ સારા સારા મહેલ બનેલા છે. ફક્ત મહેલ જોવા માટે મનુષ્ય જાય છે, તો પણ ટિકિટ હોય છે. ખાસ તે મહેલ જોવા માટે રાખે છે. પોતે પછી બીજા મહેલોમાં રહે છે. તે પણ હમણાં કળિયુગમાં. આ છે પતિત દુનિયા. કોઈ પોતાને પતિત સમજે થોડી છે. તમે હમણાં સમજો છો, આપણે તો પતિત હતા, કોઈ કામના નહોતા. પછી આપણે ગોરા બનીશું. તે દુનિયા જ ફર્સ્ટ ક્લાસ હશે. અહીંયા ભલે અમેરિકા વગેરેમાં ફર્સ્ટ ક્લાસ મહેલ છે, પરંતુ ત્યાંની તુલનામાં આ કાંઈ નથી. કારણ કે આ તો અલ્પકાળનું સુખ આપવાવાળા છે. ત્યાં તો ફર્સ્ટ ક્લાસ મહેલ હોય છે, ફર્સ્ટ ક્લાસ ગાયો હોય છે, ત્યાં ગોવાળિયા પણ હોય છે. શ્રી કૃષ્ણને ગોવાળિયો કહે છે ને. અહીં જે ગાયોને સંભાળવા વાળા છે તે કહે છે, અમે ગુજર અર્થાત ગોવાળિયા છીએ, શ્રી કૃષ્ણના વંશાવલી છીએ. હકીકતમાં શ્રી કૃષ્ણના વંશાવલી નહીં કહેવાશે, શ્રી કૃષ્ણની રાજધાની ના કહેવાશે. સાહુકારોની પાસે ગાયો હશે તો ગુજર સંભાળવા વાળા પણ હશે. આ ગુજર નામ સતયુગનું છે. કાલની વાત છે. કાલે આપણે આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા, પછી પતિત બન્યા છીએ. તો પોતાને હિન્દુ કહીએ છીએ. પૂછો, તમે આદિ સનાતન દેવી દેવતા ધર્મના છો કે હિન્દુ ધર્મના છો? આજકાલ બધા હિન્દુ લખી દે છે. હિન્દુ ધર્મ કોણે સ્થાપન કર્યો? દેવી દેવતા ધર્મ કોણે સ્થાપન કર્યો? આ પણ કોઈ નથી જાણતા. બાબા આ પ્રશ્ન પૂછે છે, બતાવો આદિ સનાતન દેવી દેવતા ધર્મ કોણે સ્થાપન કર્યો? શિવ બાબા બ્રહ્મા દ્વારા કરી રહ્યા છે. રામ અથવા શિવ બાબાની શ્રીમત પર આદિ સનાતન દેવી દેવતા ધર્મ સ્થાપન થયો. પછી રાવણ રાજ્ય થાય છે, વિકારમાં જાય છે, ભક્તિ માર્ગ શરૂ થઈ જાય છે, ત્યારે હિન્દુ કહેવા લાગે છે. હમણાં પોતાને કોઈ દેવતા કહી ન શકે. રાવણે વિશેષ અર્થાત વિકારી બનાવ્યા. બાપ આવીને વાઇસલેસ અર્થાત નિર્વિકારી બનાવે છે. તમે ઈશ્વરીય મતથી દેવતા બનો છો. બાપ જ આવીને આપ બ્રાહ્મણોને દેવતા બનાવે છે. સીડી કેવી રીતે ઉતરીએ છીએ આપ બાળકોની બુદ્ધિમાં નંબરવાર બેસે છે, તમે જાણો છો. બીજા બધા મનુષ્ય આસુરી મત પર ચાલી રહ્યા છે અને તમે ઈશ્વરીય મત પર ચાલી રહ્યા છો. રાવણની મતથી સીડી ઉતરતા આવ્યા છો. 84 જન્મોના પછી ફરી પહેલો નંબર જન્મ થશે. ઈશ્વરીય બુદ્ધિથી તમે આખા સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણી જાઓ છો. આ તમારું જીવન ખૂબ અમૂલ્ય છે. આમની બહાદુર છે, આમની બહાદુરી છે. જ્યારે બાપ આવીને આપણને આટલા પાવન બનાવે છે, આપણે રૂહાની સેવાને લાયક બનીએ છીએ. તેઓ છે શારીરિક સોશિયલ વર્કર, અર્થાત સમાજ સેવક, જે દેહ અભિમાનમાં રહે છે. તમે દેહી અભિમાની છો, આત્માઓને રૂહાની યાત્રા પર લઈ જાઓ છો. બાપ સમજાવે છે, તમે સત્વપ્રધાન હતા, હવે તમોપ્રધાન બન્યા છો. સત્વપ્રધાનને પાવન, તમોપ્રધાનને પતિત કહેવાય છે. આત્મામાં ખાદ જ પડી છે. આત્માને જ સત્વપ્રધાન બનાવવાનો છે. જેટલા યાદમાં રહેશો એટલા પવિત્ર બનશો. નહીં તો ઓછા પવિત્ર બનશો. પાપોનો બોજો માથા પર રહી જશે. આત્માઓ તો બધા પવિત્ર હોય છે, પછી દરેકનો પાઠ અલગ છે. બધાનો એક જેવો પાઠ હોઈ ન શકે. સૌથી ઊંચો બાબાનો પાઠ, પછી બ્રહ્મા સરસ્વતીનો કેટલો પાઠ છે. જે સ્થાપના કરે છે તે જ પાલના પણ કરે છે. મોટો પાઠ એમનો છે. પહેલા છે શિવ બાબા, પછી છે બ્રહ્મા સરસ્વતી, જે પુનર્જન્મમાં આવે છે. શંકર તો ફક્ત સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે. એવું નથી કે શંકર કોઈ શરીરની લોન, અર્થાત આધાર લે છે. શ્રી કૃષ્ણને પોતાનું શરીર છે. અહીં ફક્ત શિવ બાબા શરીરની લોન લે છે. પતિત શરીર પતિત દુનિયામાં આવીને સેવા કરે છે. મુક્તિ જીવન મુક્તિમાં લઈ જવા પહેલા મુક્તિમાં જવું પડે. નોલેજફુલ એક જ બાપ પતિત પામન છે, એમને જ કહેવાય છે શિવ બાબા. શંકરને બાબા કહેવાનું શોભતું નથી. શિવ બાબા શબ્દ ખૂબ મીઠો છે. શિવની ઉપર કોઈ અક ચડાવે છે, કોઈ શું ચડાવે છે, કોઈ દૂધ પણ ચડાવે છે. બાપ બાળકોને અનેક પ્રકારની સમજણ આપતા રહે છે. બાળકો માટે સમજાવાય છે, બધો આધાર યોગ પર છે. યોગથી જ વિકર્મ વિનાશ થશે. યોગવાળાને જ્ઞાનની ધારણા પણ સારી થશે. પોતાની ધારણામાં ચાલતા રહેશે, કારણ કે પછી સંભાળવું પણ પડે છે. આ છે નવી વાત. ભગવાને જેમને ડાયરેક્ટ સંભળાવ્યું, તેમણે સાંભળ્યું પછી તો આ જ્ઞાન રહેતું જ નથી. હમણાં બાપ તમને જે સંભળાવે છે તે હમણાં તમે સાંભળો છો. ધારણા થાય છે તો પછી તો પ્રારબ્ધનો પાઠ ભજવવાનો હોય છે. જ્ઞાન સાંભળવાનું છે, સંભળાવવાનું હમણાં હોય છે. સતયુગમાં આ પાઠ નહીં હશે. ત્યાં તો છે જ પ્રારબ્ધનો પાઠ. મનુષ્ય બેરિસ્ટરી ભણે છે, પછી બેરિસ્ટર બની કમાય છે. આ કેટલી મોટી કમાણી છે અને દુનિયાવાળા નથી જાણતા. તમે જાણો છો, સાચા બાબા આપણને સાચી કમાણી કરાવી રહ્યા છે. આનું ક્યારેય દેવાળું નીકળી ન શકે. હમણાં તમે સત્યની કમાણી કરો છો. તે પછી 21 જન્મ સાથે રહે છે. તે સ્થૂળ કમાણી સાથ નથી આપતી. આ સાથ આપવા વાળી છે તો આવી કમાણીને સાથ આપવો જોઈએ. આ વાતો તમારા સિવાય બીજા કોઈની બુદ્ધિમાં નથી. તમારામાં પણ ઘડી ઘડી કોઈ ભૂલી જાય છે. બાપ અને વારસાને ભૂલવા ન જોઈએ. બસ વાત એક જ છે, બાપને યાદ કરો. જે બાપ પાસેથી 21 જન્મનો વારસો મળે છે, 21 જન્મ નિરોગી શરીર રહે છે. વૃદ્ધ અવસ્થા સુધી અકાળે મૃત્યુ થતું નથી. બાળકોને કેટલી ખુશી થવી જોઈએ. બાપની યાદ છે મુખ્ય. આમાં માયા વિઘ્ન નાખે છે, તોફાન લાવે છે. અનેક પ્રકારના તોફાન આવે છે. તમે કહેશો બાપને યાદ કરો, પરંતુ કરી નહીં શકશો. યાદમાં જ ખૂબ ફેલ થાય છે. યોગની ગણાની કમી છે. જેટલું થઈ શકે યોગમાં મજબૂત થવું જોઈએ. બાકી બીજ અને ઝાડનું જ્ઞાન કોઈ મોટી વાત નથી. બાપ કહે છે મને યાદ કરો. મને યાદ કરવાથી, મને જાણવાથી તમે બધું જાણી શકશો. યાદમાં જ બધું ભરેલું છે. સ્વીટ બાબા શિવ બાબાને યાદ કરવાના છે. ઊંચામાં ઊંચા છે ભગવાન. શ્રેષ્ઠથી શ્રેષ્ઠ એ છે. ઊંચામાં ઊંચો વારસો આપે છે 21 જન્મો માટે. સદા સુખી અમર બનાવે છે. તમે અમર પુનિના માલિક બનો છો, તો એવા બાપને ખૂબ યાદ કરવા જોઈએ. બાપને યાદ નહીં કરશો તો બીજું બધું યાદ આવી જશે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાબા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, આ ઈશ્વરીય જીવન ખૂબ ખૂબ અમૂલ્ય છે. આ જીવનમાં આત્મા અને શરીર બંનેને પાવન બનાવવાના છે. રૂહાની યાત્રામાં રહીને બીજાઓને આ જ યાત્રા શીખવાડવાની છે. બીજી પોઈન્ટ છે, જેટલું થઈ શકે સાચી કમાણીમાં લાગી જવાનું છે. નિરોગી બનવા માટે યાદમાં મજબૂત રહેવાનું છે. વરદાન છે. શરીરને ઈશ્વરીય સેવા માટે અમાનત સમજીને કાર્યમાં લગાવવાવાળા નષ્ટો મોહાભવ. શરીરને ઈશ્વરીય સેવા માટે અમાનત સમજીને કાર્યમાં લગાડવાવાળા નષ્ટો મોહાભવ. જેમ કોઈની અમાનત હોય છે, તો અમાનતમાં મારાપણું નથી હોતું, મમતા પણ નથી હોતી, તો આ શરીર પણ ઈશ્વરીય સેવા માટે એક અમાનત છે. આ અમાનત રૂહાની બાપે આપેલી છે, તો જરૂર રૂહાની બાપની યાદ રહેશે. અમાનત સમજવાથી રૂહાનિયત આવશે. મારાપણાની મમતા નહીં રહેશે. આ જ સહજ ઉપાય છે નિરંતર યોગી નષ્ટો મોહા બનવાનો. હવે રૂહાનિયતની સ્થિતિને પ્રત્યક્ષ કરો. વરદાન છે. સ્લોગન છે, વાનપ્રસ્થ સ્થિતિમાં જવું છે તો દ્રષ્ટિવૃત્તિમાં પણ પવિત્રતાને અંડરલાઇન કરો. વાનપ્રસ્થ સ્થિતિમાં જવું છે તો દ્રષ્ટિવૃત્તિમાં પણ પવિત્રતાને અંડરલાઇન કરો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, મહાન બનવા માટે મધુરતા અને નમ્રતાનો ગુણ ધારણ કરો. આજની પોઈન્ટ છે, તમારા દરેક બોલ મહાન હોય, દરેક મનસા સંકલ્પ દરેક આત્મા પ્રત્યે મધુર હોય, દરેકને ઊંચા ઉઠાવવાનો સ્વભાવ, મધુરતાનો સ્વભાવ, નિર્માણતાનો સ્વભાવ હોય. મારો સ્વભાવ એવો છે, આ ક્યારેય નહીં બોલતા. મારું ક્યાંથી આવ્યું? મારા માટેથી. મારો મોટેથી બોલવાનો સ્વભાવ છે. મારો આવેશમાં આવવાનો સ્વભાવ છે. સ્વભાવમાં સ્વભાવના વશ થવું આ જ માયા છે. હવે માયાજીક બનો. અભિમાન તથા દિલ શિકસ્ત થવાના, ઈર્ષા તથા આવેશમાં આવવાના સ્વભાવને પરિવર્તન કરો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.